ઓમ શાંતિ. અત્યારના સત્રનો વિષય છે સકારાત્મક ચિંતન. આપણે સ્વયંની, પરમાત્માની ઓળખાણ મળી અને જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનને ચરિતાર્થ કરનાર પ્રજાપિતા બ્રહ્મા બાબાનો પણ આપણે જીવન પરિચય મેળવ્યો. તો આપણે બધા જાણીએ છીએ કે જેમ જેમ આધ્યાત્મિક જ્ઞાનને સમજતા જઈએ એમ આપણા જીવનમાં, આપણા વિચારોમાં સકારાત્મકતા લાવવી સહજ થઈ જાય છે. પણ ઘણી વખત અમુક વિકટ પરિસ્થિતિમાં અથવા કોઈના દુઃખદાયી વ્યવહાર સામે સકારાત્મક રહેવું મુશ્કેલ થઈ જાય છે. તો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક કઈ રીતે રહેવું, સકારાત્મક ચિંતન એટલે શું અને સકારાત્મક રહેવાથી આપણા જીવનમાં શું ફાયદો થશે, એની વિસ્તારપૂર્વક સમજણ માટે આપણી સાથે આજે રાજયોગીની બ્રહ્માકુમારી દિવ્ય પ્રભાબહેન ઉપસ્થિત છે. આપ 1969 થી બ્રહ્માકુમારી સંસ્થાથી જોડાયેલા છો. 1972 માં આપે પોતાનું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું અને આ 50 વર્ષમાં બોમ્બે બોરીવલી સબ ઝોનમાં 35 સેન્ટરનું નિર્માણ કર્યું અને એનું સફળ નેતૃત્વ કરી રહ્યા છો. આપ રાજયોગા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની ટ્રાન્સપોર્ટ વિંગના ચેરપર્સન છો. આ વિંગ દ્વારા ભારતના અનેક રાજ્યોના મોટા ભાગના શહેરોમાં આપે સેવા આપી છે. આપની શ્રેષ્ઠ વક્તૃત્વ કલા અને દરેક પ્રસંગના સફળ સંચાલન માટે ખૂબ જ પ્રસિદ્ધ છો. આપની નમ્રતા અને શાંતિપૂર્ણ વ્યવહારથી આધ્યાત્મિકતાની ગુહ્ય પરિભાષાને ચરિતાર્થ કરો છો અને આપની આ વિશેષતા આપના વ્યવહાર અને સફળ સંચાલનમાં આપના અનેક વિદ્યાર્થીઓએ અનુભવ કરી છે. બ્રહ્માકુમારી સંસ્થામાં ભગવાનના ધ્યાન માટે જે ગીતોની રચના કરી છે એમાંથી લગભગ 25% કેસેટ આપના દ્વારા નિર્માણ થયેલી છે. આપે દેશ વિદેશમાં અનેક આત્માઓના કલ્યાણ અર્થ યાત્રા કરી છે અને અનેકોને સુખ શાંતિથી સમૃદ્ધ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. આપે મેડિકલ વિંગની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. યુવા વર્ગના ચરિત્ર ઘડતર અને વ્યસન મુક્તિ પર મહત્વપૂર્ણ કાર્યક્રમ કર્યા છે. એવી મહાન વિભૂતિનું પુષ્પગુચ્છ દ્વારા આપણે સ્વાગત કરીએ.
ઓમ શાંતિ. પાછલા 3 દિવસથી આપ સૌ અહીંયા પણ પરમાત્માના જ્ઞાનનું શ્રવણ કરી રહ્યા છો અને આપની રૂચિ જ્ઞાન સાંભળવા માટે કેટલી છે જે આપણે દૂર દૂરથી અહીંયા માઉન્ટ આબુ પહોંચ્યા છો. આજનો આપણો વિષય સકારાત્મક ચિંતન. જ્યારે એ વાત કરીએ છીએ ત્યારે મને એક વાત યાદ આવે છે કે બુદ્ધ ખૂબ તપસ્વી અને જ્ઞાની થઈને ગયા. એ એકવાર પોતાના શિષ્યની સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા એક બહુ જ મોટો પહાડ આવ્યો. શિષ્યના મનમાં પ્રશ્ન ઉઠ્યો અને એમને બુદ્ધને પૂછ્યું કે આ પહાડ કેટલો શક્તિશાળી છે, શું આનાથી પણ કંઈ શક્તિશાળી છે? તો બુદ્ધે કીધું કે હા. તો કહ્યું શું? તો કે લોખંડ. કે લોખંડ દ્વારા આ પહાડના ટુકડા ટુકડા કરી શકાય. તો ઓર જિજ્ઞાસા શિષ્યને જાગી અને એણે કીધું કે લોખંડથી પણ કંઈ શક્તિશાળી છે કરું? તો એમણે કીધું હા. તો કહે શું? કીધું કે અગ્નિ. લોખંડ છે એ અગ્નિને પણ નરમ કરી નાખે છે. જેમ જેમ એ પ્રશ્નનો જવાબ આપતા ગયા બુદ્ધ, એમને એમ એની જિજ્ઞાસા વધતી ગઈ અને કીધું કે અચ્છા, અગ્નિથી પણ કંઈ શક્તિશાળી છે? તો કીધું હા. શું? તો કે પાણી. પાણી છે એ અગ્નિને બુઝાવી દે છે. આગ લાગે તો આપણે શું કરીએ? પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો કે પાણીથી પણ કંઈ શક્તિશાળી છે? કીધું હા. શું છે? કે વાયુ છે, જે પાણીની દિશાને પણ એ બદલી કરી નાખે છે. એ વરસાદ આવતો હોય ને પવન ફૂંકાય તો પાણી ક્યાંના બદલે ક્યાં દિશા બદલી નાખે છે. તો એને થયું કે વાયુથી પણ કંઈ શક્તિશાળી છે ખરું? તારે બુદ્ધે કીધું કે હા, કે માનવની વિચાર શક્તિ એ સૌથી વધારે શક્તિશાળી છે. કેમ? કે માનવના મનના વિચાર એ પાંચે તત્વોને ઉપર અધિકાર છે. એની અંદર એ પરિવર્તન કરી શકે છે. અને આજ સુધી આપણે આપણા જીવનની અંદર આર્થિક શક્તિનો ઉપયોગ કર્યો છે. ધનની શક્તિને આપણે ઓળખીએ છીએ, તનની શક્તિને આપણે જાણીએ છીએ, મનની શક્તિ, સંકલ્પ શક્તિ, એમાં કેટલી તાકાત છે, કેટલું બળ છે, એના મહત્વને આપણે જાણતા નથી. અને આપણા જીવનમાં એ શક્તિનો ઉપયોગ પણ આપણે બહુ જ ઓછો કરીએ છીએ. તનની, ધનની, સત્તાની શક્તિ એને પણ આપણે જાણીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ, પણ સંકલ્પની શક્તિ, એનો વિકાસ કરવાની આવશ્યકતા છે. અને વિચારની શક્તિને યુઝ કરવાની જરૂર છે. જ્યાં સુધી કોઈ બી સાધનને આપણે યુઝ ન કરીએ ત્યાં સુધી એનામાં શું રહેલું છે કેટલી તાકાત છે એની આપણને ખબર પડતી નથી. એટલે આજે આપણે જોઈશું કે સંકલ્પની શક્તિનો ઉપયોગ ક્યાં ક્યાં કરવાની જરૂર છે, કેવી રીતે કરવું જોઈએ, અને એ સંકલ્પની શક્તિ ક્યારે કામ કરી શકે. વિચારો તો મનમાં બધાના ચાલે જ છે ને, કે નથી ચાલતા? શું કહીએ આપણે? વિચારો તો ખૂબ ચાલે છે. ઘણીવાર તો એટલા વિચારો ચાલે કે વિચારોને આપણે કંટ્રોલ પણ નથી કરી શકતા. અને ઘણીવાર કહીએ છીએ કે મને એટલા વિચારો ચાલે છે જે મને ઊંઘ પણ આવતી નથી. થાય છે એવું જીવનમાં? એવું થતું હોય એ લોકો હાથ ઉઠાવો. દરેકના જીવનમાં થાય છે, સમય પ્રતિ સમય. એટલા બધા વિચારો આપણા મનમાં ચાલે છે, પણ એ વિચારો બધા નકારાત્મક છે. અને એ વિચારો ચાલવાથી આપણી મનની શક્તિ એ ધીરે 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 ઓછી થતી જાય છે. જેને આપણે કહીએ છીએ કે મનોબળ છે ને, એ વીક થઈ ગયું છે, કમજોર. ઘણીવાર કે આમનું મનોબળ બહુ સારું છે, અને એક વ્યક્તિને કહીએ કે આનું મનોબળ બહુ કમજોર છે. અને બંનેની વિચાર કરવાની જે વિધિ છે એ પણ અલગ અલગ છે. એના પર બી મને એક વાત યાદ આવે છે કે બે મિત્રો હતા. હવે બંને મિત્રો ખૂબ આર્થિક રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ ચાલતા ચાલતા એવી પરિસ્થિતિ આવી ગઈ કે ઇન્કમ જ ન રહી, કોઈ નોકરી પણ ન મળે એવી સ્ટેજ આવી ગઈ. બંને મિત્રો આપસમાં વાત કરવા લાગે કે હવે આપણે શું કરવું જોઈએ આના માટે. તો એક મિત્રએ કીધું કે આપણે છે ને જે પણ કંઈ મજદૂરી કરવા મળે ને, જે પણ કામ, નાનું મોટું જે પણ કામ મળે એ આપણે કરવાની શરૂઆત કરી દઈએ. ઘણીવાર આપણને એવું હોય છે ને, નોકરી આવી મળે તો જ કરવી, નહીં તો આપણે નહીં કરીએ, આપણને અભિમાન હોય. પણ એણે વિચાર્યું કે નહીં, અત્યારે પરિસ્થિતિ આપણી એવી છે તો એકવાર જે મળે તે કામને લઈ લેવું જોઈએ, અને એ સુંદર રીતે આપણે કરીએ તો ઓર પ્રોગ્રેસ આપણો થશે. અને બીજાને વિચાર આવ્યો કે આ બધું કોણ મહેનત કરે, એના કરતાં સૌથી સારો ધંધો આપણે છે ને ચોરીનો શરૂ કરી દઈએ, જેમાં મહેનત ઓછી અને પ્રાપ્તિ કેટલી વધારે. મહેનત ઓછી કરવી પડે. હવે બંનેની સામે પરિસ્થિતિ એક જેવી, પણ એકની વિચારધારા નકારાત્મક અને બીજી વ્યક્તિની વિચારધારા કેવી, સકારાત્મક, કે ભાઈ આપણે મહેનત કરીને ખાઈએ જે મળે તે. આપ સૌને ખબર છે કે જ્યારે કોરોનાનો કાળ હતો ત્યારે સારા સારા ધનવાન લોકોના ધંધા એ બધા બંધ થઈ ગયા, અને ઘણા લાંબા સમય સુધી. તો ઘણા લોકો હાથ જોડીને બેસી રહ્યા, જે સેવિંગ હતી, જે બચત હતી એને વાપરતા રહ્યા. અમુક લોકોએ એ કાળ પછી પણ અને એ કાળમાં પણ વિચાર્યું કે શું થઈ શકે. હમણાં હું અહીંયા આવી બોમ્બેથી, એના પહેલાં એક બહેન મળ્યા, તો કે મારા હસબન્ડ આ કોરોના કાળની અંદર એમને માસ્ક બનાવવાનો ધંધો શરૂ કરી દીધો, કારણ કે એની જરૂરત હતી. ભાવ એ છે કે કંઈને કંઈક રસ્તો અમુક લોકોએ શોધી લીધો, અને અમુક છે જે લોકોની ઇન્કમ નહીં હોવાથી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, બધા પર અસર તો થઈ. હવે પરિસ્થિતિ તો આવવાની છે, આવે પણ છે અને આવશે પણ. જ્યારે કચ્છ અને ભુજના ભાઈ બહેનો બોમ્બેના પણ છે પણ એ સામે બેઠા છો, અમુક વર્ષ પહેલા ભૂકંપ આવ્યો તો ત્યારે કઈ પરિસ્થિતિ હતી? સારામાં સારા ધનવાન લોકો, જેને કહેવાય કરોડપતિ, એ શું થઈ ગયા? શું થઈ ગયા બોલો? રોડપતિ થઈ ગયા. આવીને સિચ્યુએશન, ક્યારે કઈ બી પ્રકારની પરિસ્થિતિ એ માનવની સામે આવી શકે છે. હવે એ પણ પરિવર્તન થઈ ગઈ ને, ચેન્જ થઈ કે નહીં, એ પરિસ્થિતિ પણ બદલાઈ. હવે એ વખતે ડરીએ ગભરાઈએ એનાથી કામ ચાલે નહીં. અહીંયા બહુ સરસ આ વિદ્યાલયમાં અમને શીખવાડવામાં આવે છે કે પરિસ્થિતિ એ પરાઈ સ્થિતિ છે, પણ આપણા મનની સ્થિતિ એ સ્વસ્થિતિ છે. આપણા મનમાં કેવા વિચારો એ સમયે લાવવા, મને શું વિચારવું, એ આપણા હાથમાં છે. આત્મા આપણા હાથમાં છે કે નહીં? તમે બધાએ વિચાર્યું કે અહીંયા માઉન્ટ આબુ જવું છે, બ્રહ્માકુમારી વિદ્યાલયમાં જવું છે, એ વિચાર જ તો તમને અહીંયા લઈ આવ્યો ને કે નહીં? સંકલ્પ, વિચાર શક્તિએ તમને અહીંયા આગળ પહોંચાડ્યા છે. સાથે સાથે કાલે અનુભવ આપણે સાંભળ્યો વર્ષાબેનનો, કે પ્રતિભાબેનની સાથે સોનલબેન રહે છે, એમને સંકલ્પ આવ્યો, વિચાર આવ્યો કે આપણે કંઈક આવો કાર્યક્રમ કરીએ. તો એ સંકલ્પે જ તો આટલા લોકોને અહીંયા શું કર્યા છે? ભેગા કર્યા છે ને. તો સંકલ્પની શું શક્તિ છે એનું આ પ્રત્યક્ષ આપ સૌ અહીંયા શું છો? પ્રમાણ છો. પણ સંકલ્પની શક્તિ પોઝિટિવ સકારાત્મક છે તો એમાં તાકાત છે. આપણે નેગેટિવ નકારાત્મક વિચાર કરીએ તો એની શક્તિ ઓછી થઈ જાય અને વિચારની શક્તિ એ કામ કરતી નથી. આપણે આપણા જીવનમાં સૌથી પહેલા રિલેશનની વાત લઈએ કે સંબંધોની અંદર વર્તમાન સમય પર મધુરતા રહી છે? આપસમાં સંબંધમાં પ્રેમ પહેલાના જેવો પ્રેમ છે? તો શું જવાબ આપશો? બધા શું જવાબ આપશો? બધા આમ આમ કરે છે ઇશારાથી કે સંબંધોમાં મધુરતા નથી, સંબંધોમાં પ્રેમ નથી રહ્યો. આ નકારાત્મક છે. અને એ સંબંધો મધુર નહીં રહેવાની પાછળના પણ કારણો છે કંઈક. સૌથી પહેલું કારણ તો સ્વાર્થ છે, સ્વાર્થની ભાવના છે. મારે મારું જોવું છે, બીજા કોઈનું કંઈ પણ થાય. આ સ્વાર્થ ભાવના એ સંબંધમાં કડવાશ લઈ આવે છે. બીજું છે અપેક્ષા. હરેકને હરેક વ્યક્તિથી એટલી મોટી અપેક્ષા છે અને એ અપેક્ષા પૂરી નથી થતી. મારી ઈચ્છા છે કે તમે મારા માટે આટલું કરો અને તમે કરી શકો એમ નથી અથવા કરતા નથી, તો તમારા ને મારા સંબંધમાં શું થશે? નારાજગી આવશે કે નહીં આવે? માતાઓ ઘણી બધી બેઠી છે, ભાઈઓ કરતા સંખ્યા માતાઓની વધારે છે. તો જોઈએ છે કે સાસુ અને વહુનો સંબંધ, હવે એની અંદર અપેક્ષાઓ કેવી હોય છે? આજે છોકરાના લગ્ન થાય ને વહુ ઘરમાં આવે એટલે સાસુને એના પ્રત્યે શું હોય? ભાઈ ઘરનું કામ કરે, અમારી સેવા કરે, અમને રિસ્પેક્ટ આપે, અમે કહીએ તે રીતે એ ચાલે, એવી ઈચ્છા હોય ને? જો એમ કરે તો બહુ સારી લાગે, અને એમ ન ચાલે તો? હમણાં હું થોડા વખત પહેલા લખનૌ ગઈ હતી તો ત્યાં એક ભાઈએ પોતાનો એક્સપિરિયન્સ સંભળાવ્યો કે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આવતા હતા, પહેલાના વાઇફને એટલો ઇન્ટરેસ્ટ નહોતો. ભાઈએ આવતા હતા, એને છૂટી પણ હતી, કંઈ બંધન પણ નહીં, પણ એના વાઇફને એટલો ઇન્ટરેસ્ટ નહોતો. પણ એ ભાઈ કહે કે એવું બન્યું કે જ્યારે મારા છોકરાના લગ્નની વાત આવીને ત્યારે એમ કહે કે મારી વાઇફ છે ને બહુ ડરવા લાગી ને ગભરાવા લાગી. મેં કીધું કેમ? એક જ છોકરો છે, હવે પરણાવે છે, વહુ આવશે ઘરમાં. તેને એમ થતું હતું કે મારી વહુ, છોકરાની વહુ સાથે મારું બનશે કે નહીં, એ મને સારી રીતે રાખશે કે નહીં, રિલેશન એના ને મારા કેવા રહેશે, એ ડર અને ભય એને છે ને સતાવતો હતો. હજી તો છોકરાની વહુ આવવાની છે, આવી નથી, એના પહેલા જ નકારાત્મક વિચારો શું થયા, શરૂ થઈ ગયા. એ આવશે ને આમ થશે તો, તેમ થશે તો, પછી શું કરશું, કેવી રીતે કરશું, શું સમાજમાં અસર થશે, આ બધા નકારાત્મક વિચારો આવવા વાળીને પહેલેથી તૈયાર કરે છે. કારણ કે આપણા વિચારોના વાઇબ્રેશન તો શું થાય છે, એકબીજાને પહોંચે છે કે નથી પહોંચતા? તમે મારી માટે શું વિચારો, હું તમારા માટે શું વિચારું, એ વિચારોના પ્રકંપન એકબીજાને ઇફેક્ટ તો કરે જ છે. અભી વહુ આવે એના પહેલા જ આવા વિચારો કરવાની શરૂઆત કરી. અને અહીંયા આ વિદ્યાલયનું બહુ સુંદર એક ગીત બન્યું છે, જૈસા સોચોગે વૈસા બનોગે, જૈસા સોચોગે વૈસા હોગા. મેજોરિટી સમય વધારે પડતું જો આપણે આપણી લાઈફને સ્ટડી કરીએ ને તો જોવા મળે છે કે જે કંઈ થઈ રહ્યું છે ને આપણા જીવનમાં, મેજોરિટી હિસ્સો, 100% નહીં પણ મેજોરિટી એ થઈ રહ્યું છે જે આપણે વિચારીએ છીએ, એ આપણા જીવનમાં બને છે. અને નકારાત્મક વિચારોની સંખ્યા બહુ છે, ક્વોન્ટિટી બહુ છે, અને નકારાત્મક વિચાર આપણે બહુ લાંબા સમય સુધી કરી શકવાની આપણી કેપેસિટી છે. થોડા સમય પહેલા એક ભાઈ સાથે વાત થતી હતી તો એ કહેતા હતા કે કોઈને નકારાત્મક વિચાર કરવાનું કહીએ ને તો ઘણું બધું વિચારી શકે ને ઘણું બધું બોલી શકે, પણ જ્યારે એને કંઈ ગુણની અને સકારાત્મક વાત કહીએ ને તો 2-4 વાક્ય પછી સ્ટોપ થઈ જાય, કારણ કે એનો સ્ટોક જ નથી. એટલે સ્ટોપ, સ્ટોક હોય તો આગળ બોલે ને, નહીં તો ક્યાંથી બોલે, સ્ટોપ થઈ જાય. અને એનું કારણ પણ છે, કારણ કે આજે જ્યારે એકબીજાને આપણે મળીએ છીએ ને તો જોજો વધારે પડતી વાતો એ નેગેટિવ વાતો વધારે હોય છે. આપણે મળીએ તો તમને ખબર છે પેલા આપણા સંબંધીના છોકરાની વહુએ જો આમ આમ કર્યું, તમને ખબર છે? નહીં તો જણાવું હું તમને. ફલાણાની છોકરીએ આવું કર્યું, એનો પતિ આમ કરે છે, એની દેરાણી આમ કરે છે, એની જેઠાણી આમ કરે છે, નણંદનું આવું છે, યા તો આ સંબંધોની વાતોમાં, એના સિવાય બી બીજી બધી વાતો, એમાં પણ આપણી ચર્ચા કઈ વધારે થાય છે? નકારાત્મક, નેગેટિવ વાતો થાય છે કે નહીં એવું? અને એમાં બહેનોનો કલાક જતો રહે ને તો બી ખબર ન પડે એ વાતો કરવામાં. અને એ વાતોમાં ઇન્ટરેસ્ટ બી બહુ છે, રસ પણ આપણને બહુ છે, એટલે સમય ક્યાંય ગયો એ ખબર નહીં પડે. ભગવાનનું નામ લેવાનું કીધું હોય ને તો કહેશે કે ના, હવે મારો છોકરો ઘરે આવી જશે, મારે રસોઈ બનાવવી પડશે, મારા પતિ આવી જશે ને એટલે મારે આમ કરવું પડશે. ત્યારે સમય ન હોય, પણ જો આવી વાતોની ચર્ચામાં લાગી જાય તો કલાકની ઉપર બી તમે કહો, અને પછી કહેશે હા મારે તો જવું જોઈતું હતું, આ વાતોમાં ખબર નહીં પડી ક્યાં ટાઈમ ગયો. ભાવ એ છે કે આપણને નકારાત્મક વિચારો કરવામાં અને સાંભળવાનો ઇન્ટરેસ્ટ વધારે છે. હવે જે વસ્તુમાં સમય વધારે આપો તો એ શું થવાનું છે, આપણી અંદર નકારાત્મકતા આવવાની છે ને. અને જે મારામાં વધારે ભરાશે મારા મનમાં, પછી વ્યવહારમાં પણ શું થશે, નકારાત્મક વ્યવહાર એ થવાનો છે, અને થશે તો સંબંધ બગડશે. આપણે સકારાત્મક વિચાર કેમ નથી કરતા? આપણામાં કહેવાય છે છોકરાની વહુ ઘરમાં આવે તો કે છે ભાઈ લક્ષ્મી આવી. હવે આ ભાવ જુઓ, લક્ષ્મી આવી ઘરમાં, સાથે સાથે સકારાત્મક વિચાર માટે આપણે એ વિચારવું જોઈએ કે મારી છોકરીને હું પરણાવું છું એટલે એ કોઈ બીજાના ઘરની વહુ છે, અને બીજાને ત્યાંથી એ છોકરી મારા ઘરે આવે છે તો અહીંયા વહુ છે. હવે મારી દીકરીને ત્યાં પ્રોબ્લેમ ન થાય, એની સાસુ વહુની દ્રષ્ટિએ ન એની સાથે વ્યવહાર કરે, એવું માય છે કે નહીં? પણ બીજાની છોકરી મારા ઘરે આવી છે, એ મારી દીકરી છે, એ કોઈની દીકરી જ આવી છે ને તમારા ઘરે? કોણ આવ્યું છે તમારા ઘરે? દીકરી જ આવી છે કોઈની. તો હું પણ એને એ દ્રષ્ટિકોણથી જોઉં કે આ મારી દીકરી છે. જ્યારે મારી દીકરી મારા ઘરમાં હતી એનાથી ભૂલ થતી હતી, કંઈક તૂટી જતું હતું, ફૂટી જતું હતું, કંઈ નુકસાન થતું હતું, ઘણું બધું થતું હતું છોકરીથી, પણ આપણે કહીએ એ તો દીકરી છે ને, એનાથી થઈ જાય તો કંઈ આપણને ખરાબ લાગતું નથી, કારણ કે આપણે છોકરીનો ભાવ છે ને, મારી છે, મારી દીકરી. એમ બીજાને ત્યાંથી આવેલી છોકરી એ પણ જો મારી દીકરી, તો પછી એની ભૂલોને પણ સમાવવાની શક્તિ એ મારી પાસે આવશે કે નહીં આવે? શું કહે છે બહેનો? આવશે ને, એ બી કોઈની દીકરી છે. તમે બી પરણીને જ્યારે આવ્યા તમે બી તો કોઈની દીકરી જ હતા ને કે નહીં? અને ત્યારે તમે કેવી સાસુની કલ્પના કરી અથવા કેવો વ્યવહાર ઈચ્છતા હતા? તો અત્યારની આવેલી છોકરી એ પણ દીકરી જ છે, અને એને મારી દીકરી સમજીને ચાલું તો પછી સાસુની પ્રત્યે એની દ્રષ્ટિકોણ બદલાશે કે આ મારી માં છે, મારી માની જેમ સાસુ મને રાખે છે તો પછી એનો વ્યવહાર દીકરી જેવો થઈ જવાનો છે. તો આ છે સકારાત્મક દ્રષ્ટિકોણ, કેવી રીતે આપણે એને જોઈએ છીએ, કારણ કે જેવું જોશું એવો એની સાથે આપણે શું કરીશું, વ્યવહાર કરશું. બોમ્બેની અંદર અમારે ત્યાં એક કામ કરવાવાળી આવે છે, તો એના ઘરે જ્યારે વહુ આવીને તો એને એણે કહી દીધું કે તું છે ને આવો ડ્રેસ બ્રેસ પંજાબી પહેરશે ને એ બધું નહીં ચાલે, તારે અહીંયા સાડી જ પહેરવી જોઈશે. પછી એની છોકરીના લગ્ન બીજે થયા ત્યારે કે મેં તો છે ને મારી છોકરીના જ્યાં લગ્ન થવાના છે ને એ સાસુને મેં કીધું કે આને તો પહેલેથી ડ્રેસ જ પહેરેલા છે એટલે એ શું કરશે, ડ્રેસ પહેરશે. તમે સાડી માટેને ફોર્સ નહીં કરતા. જુઓ તો પેલી બી તો છોકરી આવી છે. તમારી છોકરી ક્યાંય જાય એને બધું જ પહેરવાની છૂટ મળે, સ્વતંત્રતા મળે એવું ઈચ્છો છો. તો તમારે ત્યારે એને મારે એટલી ફ્રીડમ આપવી પડશે ને. અને આ સંબંધોમાં મીઠાશ તો બનેલી રહે નથી રહેતી. એનું કારણ છે, એક તો એજ ગેપ બહુ છે, જનરેશન ગેપ ને, આજનો સમય અને પહેલાનો સમય એ બંનેમાં બહુ જ અંતર છે. હવે જો એ અંતરને આપણે સ્વીકાર નહીં કરીએ, સમજશું નહીં, તો રોજ ઉઠીને શું થવાનું, ઘરમાં શું થવાનું, પ્રેમ વધવાનું, તો શું થશે, શું થશે બોલો. થઈ જ રહ્યું છે ને, બોલવામાં શરમાવાનું નહીં. ઝઘડા થાય છે, રિલેશનમાં ઝઘડા થાય છે, કારણ કે એજ ગેપ, જનરેશન ગેપ બહુ છે. એક સમય હતો, અહીંયા વડીલો બેઠેલા છે, કે પરણીને આવે ત્યારે શિક્ષા પણ એવી આપવામાં આવતી હતી ને, એ લોકો કરતા પણ એવું છતાં કે ભાઈ હવે આપણી ત્યાંથી ડેડ બોડી જ નીકળશે, જે પણ છે, જેવું પણ છે, સાસુ કેવી પણ છે, પતિ કેવો પણ છે, પણ નિભાવવાનું છે. આ ભાવ હતો ને પહેલા, આજે એ છે? આજે એ વસ્તુ નથી. હવે ચેન્જ છે સમય. અને એનું એક કારણ પણ હતું કે સમયે નારી સ્ત્રી એટલું ભણતી નથી, એટલે એને પુરુષના અંડરમાં જ રહેવું પડતું હતું. હવે આજે શું થઈ ગયું, છોકરીઓનું એજ્યુકેશન વધી ગયું, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ, અને મા બાપ બી એવું ઈચ્છે છે. મેં જોયું છે કે એના દાદી નાની બિલકુલ ભણેલા ન હોય પણ એ સમજે કે મારી પોત્રી છે ને એ તો ભણીને એન્જિનિયર થાય ને ડોક્ટર થાય, વકીલ બને, એવી ઈચ્છા હોય છે કે નહીં? મા બાપની બી હોય છે, દાદા દાદીની બી હોય છે. અને કેમ કે પોતાના સૂરે પગ પર રહી શકે. કાલ ઉઠીને સાસરે જાય અને કંઈ થાય તો એ પોતે કમાઈ કરીને જીવી શકે. આવું ઈચ્છીએ છે કે નહીં આજના સમયમાં? હવે જ્યારે એજ્યુકેશન લેશે એમાં જ એનો સમય જશે, ઘરના કામો એટલા શીખી નહીં શકે, સ્ટડીમાં જ એનો ટાઈમ જશે. પછી આવે ત્યારે એને એમ થાય કે હું આટલું ભણેલી, હવે એ બધું વેસ્ટ કરવાનું, હું કંઈ તો નોકરી કરીશ યા તો કોઈ બિઝનેસ કરીશ. મારા બાપાએ લાખો રૂપિયા ખર્ચ્યા માને ભણાવવામાં, હવે બસ હું ઘરમાં જ બેસી રહું, ઘરકામ જ કરું, એ એને પસંદ નહીં આવે. એટલે શું કરશે? નોકરી કરશે, બિઝનેસ કરશે. હવે એમાં એનો સમય જશે તો ઘરના કાર્યોમાં કેટલું ધ્યાન દેશે, દઈ શકશે? અને પછી આપણે અપેક્ષા રાખીએ કે વહુ આવી છે તો બી મારે તો એ જ રસોડું છે. ભાઈ મને યાદ છે બોમ્બેમાં એક કપલ જ્ઞાનમાં આવતું હતું, તો એ બેન છે તો પહેલા એક છોકરો એક છોકરી અને પતિ, તો પહેલા કોલેજમાં જાય અને પતિ, તો એના માટે જ એને સવારે સવારે ડબ્બા ટિફિન તૈયાર કરવાના. પહેલાં તો કેટલા પતિનું હતું, છોકરાઓ નાના હતા, મોટા થયા તો પછી એ ત્રણનું થઈ ગયું. હવે છોકરાને પરણાવ્યો તો વહુ આવી, હવે એ પણ નોકરી કરતી આવી, અને સવારે એને વહેલું જવાનું. તો કે બેન હવે છોકરાને પરણાવ્યા પછી હું ચારના ટિફિન બનાવું છું, કારણ કે એને વહેલું વહેલું જવાનું છે, હવે આ ત્રણનું બનાવું છું. હવે એ કોઈ વહેલી ઉઠીને ચારનું બનાવશે આવું કહેવું બહુ મુશ્કેલ છે. તો હવે હું ચારના ટિફિન કરું છું. આ સમય પ્રમાણે પરિવર્તન છે ને એ બેને બહુ સહજ સ્વીકાર્યું. આ તો બતાવતી હતી પણ કે હું ખુશ છું, હું સમજતી હતી કે ત્રણનું કરું છું તો એકનું વધારે કરવામાં શું પ્રોબ્લેમ છે, બધે કંઈ નહીં. હવે આ પરિવર્તન સમયનું, વ્યક્તિનું પરિવર્તન એણે સ્વીકારી લીધું તો બહુ આનંદથી ખુશીથી એ શું કરતી હતી, ટિફિન બનાવતી હતી. હવે જો આ સમયનું પરિવર્તન, જનરેશન ગેપને જો નહીં સમજીએ, નહીં સ્વીકાર કરીએ તો રોજ ટિફિન બનાવતા શું વિચાર કરશું, શું ફાયદો છે છોકરાને પરણાવીને, ઉલટાનું મારું તો કામ વધી ગયું. નારાજગીથી ચીડાતા, મોડું બગાડીને અલગ એક મનના ભાવોને લઈને એ ટિફિન બનાવીએ તો એટલો સમય આપણી મનની સ્થિતિ કેવી રહે, સારી રહે નહીં. અને એ ટિફિન બનાવેલું જે ખાય ને એના મનની સ્થિતિ પણ સુએ વહુને તમારા માટે પ્રેમ જાગશે, કારણ કે તમે પ્રેમથી બનાવીને તો ખવડાવ્યું નથી એને, તો એના મનમાં પણ. આ વિદ્યાલયમાં બહુ સરસ વાત સમજાવવામાં આવે છે કે અન્નનો મન ઉપર કેટલી ઘેરો પ્રભાવ છે, બહુ અસર છે, આપણને ખબર નથી પડતી, પણ અન્નનો મન પર. આપણે બધા બોલીએ તો છીએ કે અન્ન એવું શું બોલીએ છીએ, મન, પાણી એવી વાણી, આવું બોલીએ તો છીએ ને, કરતા નથી. બોલીએ તો ફરતે છીએ જ આ વસ્તુ. એની પણ એક સ્ટોરી છે કે બે ફ્રેન્ડ હતા, એ એક સ્કૂલની અંદર ભણતા હતા બંને જણા. હવે એક ભણી ગણીને બહુ સારો બિઝનેસમેન બની ગયો અને બીજો હતો એ સાધુ થઈ ગયો, વૈરાગ આવ્યો એને સંસારથી, તો એને સાધુ જીવન અપનાવી લીધું. હવે સાધુ અલગ અલગ ઘરે જઈને શું કરે, ભિક્ષા માંગે. એ માંગતા માંગતા એક દિવસ આ જે એનો ફ્રેન્ડ હતો એના ઘરે આવ્યો. તો આપણે ઘણી વાર સાધુ થયો હોય તો ચહેરાથી ઓળખવું મુશ્કેલ થઈ જાય, પણ કઈ અણસાર એવા લાગતા હોય કે મેં આમને ક્યાંક જોયા છે. ત્યારે એ શેઠે પૂછ્યું કે મેં તને ક્યાંય જોયા હોય આપને એવું મને લાગે છે. તો એણે યાદ કરાવ્યું કે હા મને પણ એવું લાગે છે. પછી વાતો કરતા 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 ખબર પડી કે અરે આપણે બંને એક જ ગામના ને એક જ સ્કૂલમાં ભણેલા છીએ, એક જ ક્લાસના છીએ આપણે. તો પછી વાતચીત કરી કે તે કેવી રીતે આ સાધુ જીવન અપનાવ્યું, તે કેવી રીતે આ બિઝનેસમેન. તો પછી એને થયું કે આ તો મારો મિત્ર છે, હવે મિત્રને કાંઈ ભિક્ષા આપવાની હોય. એને કીધું નહીં નહીં, તું આવો મારા ઘરે ને આજે આપણે બહુ વર્ષો પછી મળ્યા તો આપણે સાથે બેસીને શું કરીએ, જમીએ અને થોડી બચપનની વાતો કરીએ આપણે. તો પછી રસોઈ થઈ, બંને જણાએ ખૂબ પ્રેમથી જમ્યા. જમ્યા પછી પણ એ લોકોની વાતો ચાલુ હતી. એની વચ્ચે પેલા જે સાધુ જીવન અપનાવ્યું હતું ને એના મનમાં કઈ નેગેટિવ વિચારો છે ને આવવા લાગ્યા. તેને થયું કે હું તો પવિત્ર જીવન, સાધુ જીવન, મારા મનમાં આવો નેગેટિવ વિચાર કેમ આવે, નહીં આવવો જોઈએ. એ વિચારને કાઢવાની શું કરતા હતા, કોશિશ, પણ ફરી ફરી આવે અને ધીરે 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 એ વિચારે એટલો જોશ પકડી લીધી કે એને એમ થયું કે હું છે ને કોઈનું ખૂન કરી નાખું અને હું છે ને ચોરી કરું. તો એ તો ગભરાયા. પછી દોસ્ત જ તો હતો એટલે એને કીધું કે મને ખબર નથી પડતી મારા મનમાં આવા ખરાબ વિચાર કેમ આવે છે, આજ સુધી ક્યારેય વિચાર નહોતો આવતો, હવે કેમ આવે છે? તો પછી આ સાધુ હતા, શુદ્ધિને માનવાવાળા, તો એણે છે ને શેઠને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા કે અનાજ કોના પૈસાથી ખરીદ્યું, કઈ દુકાનથી ખરીદ્યું, આ રસોઈ કોને બનાવી, ઘણા બધા પ્રશ્નો એને પૂછ્યા. અને પ્રશ્ન પછી પેલા બનાવવાવાળા જે રસોઈયો રાખ્યો તો પૈસા તો બહુ હતા, તો એ રસોઈયાની સાથે વાત થઈ. વાત કઢાવતા કઢાવતા ખબર પડી કે એ રસોઈયાના રૂપમાં આ શેઠને ત્યાં એટલા જ માટે એ રહ્યો તો કે રસોઈયા તરીકે રહું તો ઘરનો ભેદ બધો હું જાણી શકું, અને એક વાર ફેથ ક્રિએટ થઈ જાય, વિશ્વાસ મારા પર બેસી જાય, પછી હું કોઈ એક મોકો એવો લઈશ કે જે અહીંયાથી ખૂન કરીને શું કરીશ, ચોરી કરીશ. હવે તમે વિચારો, રોજ આ જ ભાવથી એ રસોઈ એ મોકો શોધી રહ્યો છે ને રસોઈયો, તો રોજ એના મનમાં આ વિચારો તો આવતા હશે કે નહીં આવતા હોય. હવે આવા વિચારોથી એ રસોઈ બનાવે અને પછી આપણે ખાઈએ, એનું જ બ્લડ બને ને, ખૂન લોહી એનું જ બને. હવે એ લોહી આપણા મગજમાં પહોંચે એટલે આપણને શું વિચાર આવે? આમ દિમાગને બી લોહી જોઈએ છે કે નહીં? હવે આવું બ્લડ જ્યારે અંદર જાય તો આપણને પણ એવા જ વિચારો આવે. એટલે અન્નનો અને પેલા ભાઈને બહુ જલ્દીથી ઇફેક્ટ થઈ, કારણ કે સાધુ પવિત્ર સકારાત્મક સારા વિચાર કરવાવાળો, એને આ સફેદ કપડામાં જરા દાગ હોય તો તમને જલ્દી દેખાય કે નહીં? તમારા કાળા કપડામાં કે ડાર્ક કલરમાં ખબર પડે ના ખબર પડે? તો પેલા સાધુને બહુ જલ્દી થઈ તો ખબર પડી કે એનો આ રસોઈયો છે ને એ આવા વિચારથી બનાવે છે, એટલે આના મનમાં વિચાર આવે છે. એટલે બહેનો સમજ્યા, હવે રોજ રસોઈ બનાવશો તો શું કરશો? કેવા ભાવથી, કેવા વિચારોથી, કેટલા પ્રેમથી તમે રસોઈ બનાવશો? આ વિદ્યાલયમાં બહુ સરસ શીખવાડવામાં આવે છે કે આપણા ફેમિલીના બધા મેમ્બર છે ને એ બી બધા ઈશ્વરની રચના છે, અને ભગવાને આ 5 કે 6, 10, 4 જે પણ છે એ ભગવાને આ લોકોની સેવા મને સોંપી છે, અને મારે બહુ પ્રેમથી ભાવથી જેમ ભગવાન માટે બનાવીએ ને એમ આ બધી ભગવાનની તો રચના છે, તો ભગવાનને બહુ ભાવથી જમાડું તો પછી એના બાળકોને એને કેવી રીતે જમાડું? ભાવથી ને. તો એ પ્રેમથી એ લોકો માટે સારા વિચારોથી કે એ લોકોનું સ્વાસ્થ્ય બહુ સરસ, હું એવી રીતે બનાવીને ખવડાવું એની તંદુરસ્તી સારી રહે, એને પરિવાર માટે પ્રેમ રહે, અને એવું હું જમાડું ઈશ્વરની યાદમાં રહીને કે જે એ લોકોની બુદ્ધિને છે ને દિવ્યતા મળે, સદબુદ્ધિ મળે, સારા વિચારો, સકારાત્મક વિચારો એના મનમાં આવે, એવી રીતે જો આપણે ખાવાનું બનાવીએ ને અને એવા પ્રેમથી જમાડીએ. ને ભાઈઓ, એટલા પ્રેમથી જમજો પણ, હે ને, તો શું થશે? મનની અંદર સકારાત્મક વિચારોની એક શૃંખલા આપણા મનમાં શરૂ થશે. જ્યારે આપસમાં બી મળીએ, ચાહે ભાઈ બહેન મળે, બહેનો માતાઓ માતાઓને મળે, ત્યારે આપસમાં સારા ને શુભ વિચારોની આપણે વાર્તાઓ કરીએ, હે ને. કોઈનું જે સારું થયું છે ને એનું વર્ણન કરો, અને સારું થાય એવું વિચારો. આજના જમાનામાં શું થયું છે, મારાથી કોઈનું સારું થાય એ જોવાતું નથી, તકલીફ છે, ઈર્ષ્યા છે ને અંદરમાં, મારા જેટલું હોય તો પણ ઠીક, પણ મારાથી વધારે એ મુશ્કેલી છે. એટલે ગુજરાતીમાં ને કહેવત છે કે હરેક વ્યક્તિને બીજાની થાળીનો લાડવો છે ને મોટો દેખાય, મારી થાળીમાં છે ને એ મને લાગે જરા નાનો છે, મારી બાજુમાં પીરસો ને એ મારા કરતા થોડો મોટો દેખાય આપણને. એટલે બીજાનું સારું જોવાથી આપણે તકલીફ ન થાય, આ નકારાત્મક વિચાર છે. અને ગુજરાતીમાં એક કહેવત બી છે, કોઈનો મેલ જોઈને પોતાની ઝૂંપડીને બાળી નખાય નહીં. અને બધા એક જેવા તો પોસિબલ જ નથી ને, એક જેવા ધનવાન હોય, એક જેવા બધા સુંદર હોય, એક જેવા બધા બુદ્ધિશાળી હોય, એવું પોસિબલ છે? અલગ 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 તો રહેવાના છીએ અને રહેવાના છીએ, એમાં એકતા નહીં આવે. પણ સકારાત્મક વિચાર શું છે, મારી પાસે જે છે જેટલું છે એ બહુ સારું છે, એમાં હું તૃપ્ત છું, એમાં હું સંતુષ્ટ છું, આ સુખ છે. નહીં તો જીવનમાં ક્યારે બી સુખનો અનુભવ અને મનની શાંતિનો અનુભવ, મનની શાંતિ ક્યારે નહીં મળે. કારણ કે બધા અલગ 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 પ્રકારના લોકો દેખાશે અને મારા મનના પ્રોબ્લેમ વધશે. મારી પાસે નથી એવું નથી, પણ બીજા પાસે વધારે છે એની તકલીફ છે. તો જે છે ને તો પ્રેમથી આપણે ભોગવીએ ને, નહીં તો એના કારણે આપણી પાસે જે કંઈ છે એને ભોગવવાનો આનંદ અથવા સુખ યા તો ખુશી આપણે અનુભવી શકતા નથી. તો જે છે, મેં એક કપલ જોયેલું, બોમ્બેમાં એક ચાલીની અંદર રહેતા હતા, ફ્લેટ નહોતો, બંગલો નહોતો, અને ભાઈ એક નોકરી જ કરતા હતા. પણ એ બંને કપલ, જેને જેટલી એની ઇન્કમ હતી, બંને આપસમાં બહુ પ્રેમથી અને ખુશીથી, તો એ લોકોને મળો ને તો આપણને એમ લાગે કે આ લોકોનું જીવન છે ને સુખી છે. અને એવા ધનવાનો પણ મળ્યા કે જે કોઈ સાધનની ઉણપ નથી એના જીવનમાં, બધું પાછા બોલે બી કે ભગવાનની દયાથી મને ધન છે, મોટું મકાન છે, છોકરા છે, બધા બહુ ભણેલા છે, કોઈ ચીજની ઈશ્વરે મને કમી નથી રાખી, કંઈ ઓછપ નથી, પણ ઘરમાં છે ને શાંતિ નથી. હવે આ બધું છે પછી અશાંતિનું કારણ શું છે? જો આ બધું છે તો પછી તકલીફ શું છે? એનું કારણ છે કે એકબીજા પ્રત્યેનો દ્રષ્ટિકોણ સકારાત્મક વિચારવું અને જે છે એમાં સંતુષ્ટતા માણવી એ નથી આવડતું. કારણ કે ધનવાન ભલે છે, પણ પાછા એની દોસ્તી બીજા ધનવાન સાથે છે ને, એના ઘરમાં 10 ગાડીઓ છે, તમને ખબર છે, આપણને 4 જ છે, આ પ્રોબ્લેમ છે. એનો 8000 સ્ક્વેર ફૂટનું ઘર છે અને આપણું ઘર જુઓ તમે. એ બાજુવાળાની વાઈફ એ કેવા ડાયમંડના દાગીના પહેરે છે, તમે તો ક્યારે લાવતા જ નથી, સોનાના પહેરાવો છો. હવે આજે ડાયમંડનો જમાનો આવી ગયો છે, હવે શું થાય? આ કોઈ દુઃખનું કારણ છે? પણ જાણી જોઈને આપણે શું થઈએ છીએ? દુઃખી થઈએ છીએ. નકારાત્મક વિચાર, બીજાનું બી સારું જોઈને સુખી થાવ ને, હે ભગવાન તે મને તો કંઈ ઓછું નથી આપ્યું ને જે આપ્યું છે એ બહુ જ સારું છે. એટલે ગીતાની આ વાતો સાંભળીએ તો બહુ છે કથામાં આપણે બધા, કે ગીતામાં કીધું છે, આપણે બોલીએ પણ છે, બીજાને સંભળાવીએ પણ છીએ, કે જે થઈ ગયું એ શું થયું, સારું, જે થઈ રહ્યું છે એ અને થશે તે ઓર સારું, એવું સાંભળી તો આવીએ છીએ ને આપણે. પણ પછી આ સાંભળીએ તો છીએ આપણે. એટલે આપણા જીવનમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને, જેટલું છે ને, એ બહુ જ સારું છે. ઘણીવાર કોઈને ફોન કરીએ ને કે તમે કેમ છો, કે શું કરીએ આ શરીરમાં છે ને રોજ ઉઠીને કાંઈ તકલીફ છે, યા તો આ સંબંધની તકલીફ છે, એટલે રોતા જ હોય વાતોમાં, કે શું હોય, કંઈ ને કંઈ મનનું રોવાનું જ હોય. જ્યારે એક બીજા ભાઈને જ્યારે ફોન કરીએ ને તો કે બેન બહુ જ સારું છે, બહુ આનંદમાં છીએ, તો મને બી એક વિચાર આવ્યું કે હર સમય આનંદમાં છે આ? જ્યારે પૂછું ત્યારે ફોનમાં એમ કે છે કે બહુ આનંદ છે બેન, બહુ મજામાં છીએ, બહુ સુખી છીએ. હવે જે પોતાના માટે વારંવાર એમ બોલે છે કે બહુ આનંદમાં, બહુ સુખી છીએ, બહુ ખુશ છીએ, એ એમ જ વિચાર વિચાર કરે ને તો સુખ એની પાસે આવે, આવવું પડે સુખને. અને પહેલા રોજ રોતા રહે, ગુજરાતીમાં એ પણ એક કહેવત છે, રોતા જાય એ કઈ ખબર લાવે, કઈ ખબર લઈને આવે, મુવાની ખબર લઈને, મોતના સમાચાર લઈને આવે. ક્યારે એની પાસે સારા સમાચાર હોય નહીં, કંઈ ને કંઈક નકારાત્મક, દુઃખી થવાના, મનને અશાંત થવાના, આપણી ખુશી જતી રહે, એવા જ કંઈ ને કંઈક સમાચાર છે ને લાવે. કારણ કે સદા રોતા જ રહે છે તો એની પાસે એવી જ ચીજ ખેંચાઈને શું થાય, આવે. અને જે સકારાત્મક વિચાર કરે અને જે સુખના વિચારો, હું બહુ સુખી, હું બહુ સુખી, હું બહુ સુખી, તો સુખી થઈ જશો. એટલે આજથી લઈને શું નહીં કરીએ આપણે, શું વિચારશું, હું બહુ જ, બોલો, બહુ સુખી છું, હું બહુ સારી છું, મારી બહુ છે ને બહુ સારી, બોલાશે એવું કે તકલીફ પડશે, નહીં તકલીફ થાય ને, મારી બહુ બહુ સારી, અરે મારી બહુ તો દીકરી જેવી છે અને મને તો એવી સંભાળ કરે છે, મારી એવી સેવા કરે છે ને, આ વિચારો છે ને એને દીકરીના ભાવો જગાડશે અને આપણો વ્યવહાર બી તો કરશે ને. એ બી તો આપણામાં કહેવત છે કે આપ ભલા તો શું ભલા, જગ ભલા. આપણો વ્યવહાર જો સારો હશે ભાઈ ભાઈની વચ્ચે, એને ભાઈ બહેનની વચ્ચે, કોઈ બી સંબંધ, મામા કાકા, આપણો વ્યવહાર સારો હશે તો સામેવાળાનો વ્યવહાર પણ મારી સાથે સકારાત્મક અને સુખ આપવાવાળો રહેશે. હું રોજ ઉઠીને એને ટોકતી રહીશ, રોજ ઉઠીને એના કોઈ દોષ જ કાઢતી રહીશ તો આ સંબંધમાં મધુરતા આવે, કે આમને કંઈ ધંધો જ નથી, રોજ જ મારી કંઈ ખોડ કાઢે છે. હવે કહેવત તો છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આપણે આપણા હૃદય પર હાથ રાખીએ કે મારા જીવનમાં ક્યારે કશી જ ભૂલ થતી નથી અને થઈ નથી, તો એ હાથ ઉઠાવ. કોઈનાથી કોઈ ભૂલ ના થઈ હોય ને, અત્યારે બી થતી જ નથી, એવું છે કોઈ? બધાથી જ થાય છે. તો પછી મારી ભૂલોને મારા પાસે રહેવાવાળા મારી સાથે રહેવાવાળાઓએ મારી ભૂલોને સમાવી છે, ચલાવી છે અને મને પ્રેમ આપ્યો છે, મને સંભાળી છે, તો મારું કામ પણ શું છે? બીજાની ભૂલોને સમાવી લેવી, શીખવાડી લેવું, પ્રેમથી સંભાળી લેવું, એ મારું બી તો કામ છે ને, કે નહીં? જો આ રીતે આપણે સકારાત્મક વિચારીએ ને તો કોઈથી જલ્દી દુઃખી થઈએ નહીં ને? એટલે આપણો દ્રષ્ટિકોણ છે ને સારો રાખવાનો. આર્થિક રીતની જ્યાં વાત આવે છે ત્યાં ઘણી વાર શું થાય કે અમુક ફેમિલીમાં વ્યક્તિની ઇન્કમ ઓછી હોય અને પછી અપેક્ષા બહુ હોય. ઘણીવાર ચાહે છોકરા હોય, છોકરી હોય, વહુ હોય, એની કેપેસિટી શરીરની ઓછી હોય યા બૌદ્ધિક કેપેસિટી ઓછી હોય અને આપણે એની પાસેથી બહુ મોટી ઈચ્છાઓ રાખીએ. આજકાલ આ બહુ ચાલ્યું છે કે ભાઈ બધા જ મા બાપને એમ થાય છે કે મારો ડોક્ટર મારો છોકરો PhD કરે, યા તો કોમ્પ્યુટર એન્જિનિયર બને, IT માં બસ સ્ટડી કરે, યા એડવોકેટ થયા. પણ હવે એ છોકરાની બૌદ્ધિક ક્ષમતાને તો જોવી પડે કે નહીં? અને બધા જ ડોક્ટર થઈ જશે તો પેશન્ટ કોણ રહેશે? પછી એની ડિસ્પેન્સરી ચાલશે નહીં, બધા જ ડોક્ટર થઈ જશે તો એવું પોસિબલ નથી. સમજીએ છીએ ને આપણે? પણ ઘણીવાર છોકરાની કેપેસિટીને નથી જોઈતા અને અપેક્ષા રાખે, તું ભણ, તારી માટે ટ્યુશન, પણ હવે નથી એનામાં તાકાત. એવી જ રીતે છોકરી હોય કે વહુ હોય, આજકાલના શરીરોમાં પહેલાના જે લોકોએ કામ કર્યું એ કામ કરવાની આજની છોકરીઓમાં શક્તિ, શારીરિક શક્તિ છે? તમે બધા શું સમજો છો? છે? નથી. હવે આપણા સાસુએ જે કર્યું એ આપણે નથી કરતા તો પછી આપણી વહુ બી એટલું નહીં કરી શકે, એમાં ચેન્જ આવશે? અને એની શક્તિ જોઈને આપણે એને ઈચ્છા રાખીએ ને, એની કેપેસિટી નહીં હોય અને આપણે એની પાસેથી ઈચ્છા રાખીએ, એ બિચારી પૂર્તિ કરી શકશે નહીં, એટલે એ બી દુઃખી થાય કે આ લોકો ઈચ્છે છે, હું કરી શકતી નથી, એટલે એ બી દુઃખી, અને ન કરે એટલે આપણે બી દુઃખી. આજકાલ સુસાઇડના કેસ એટલે વધી રહ્યા છે. મા બાપ ઈચ્છે છે કે છોકરો ભણીને આમ જ થાય, હવે એટલા પર્સન્ટેજ આવે નહીં, સારી કોલેજમાં એડમિશન મળે નહીં, એ સ્ટડી કરી શકે નહીં, તો એને એમ થાય છે કે મારા મા બાપની હું ઈચ્છા છે ને પૂરી નથી કરી શકતી, યા તો નથી કરી શકતો, અને એ લોકોને બહુ જ છે કે હું આમ બનું બનું, અને મને થાય છે કે હું નહીં કરી શકું. તો પછી વિચારે છે કે એના કરતાં તો શું કરવું સારું? ઓમ શાંતિ, મરી જવું સારું. આવું થાય છે કે નહીં? કારણ કે ઈચ્છા પૂરી નથી કરી શકતા અને એની શક્તિ છે નહીં કે એ કરી શકે. આજકાલ ડાયવોર્સના કેસીસ બી એટલે જ છે, કારણ કે ઈચ્છા વધારે છે સામેવાળાની, એટલું કરી શકીએ એમ નથી, તો ભાઈ છૂટા થઈ જાઓ. ડાયવોર્સ બી એટલે છે. બંનેનું એજ્યુકેશન આજકાલ સારું છે, બંને ઇન્ડિપેન્ડન્ટ છે, તો એકબીજાની હોશિયારી તો કોઈને છે નહીં, એટલે એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ બી ઓછું થઈ ગયું છે. એ સમજે કે ભાઈ હું પણ આજકાલ ઘણા ભાઈઓ કહેતા હોય છે કે ભાઈ મારી વાઇફ બે એટલું ભણેલી છે, હું બી સવારે નીકળું, એ બી સવારે નીકળે, અમે રાતે જ બંને ભેગા થઈએ છીએ, હવે એ બી થાકેલી આવેલી હોય તો એકલી કેમ કરે, એટલે હું બી રસોઈ કરું છું, સાથે મદદ કરું છું, કપડામાં મદદ કરાવું છું, હું આમાં મદદ કરું છું, કરવી પડશે ને. હવે એ સમજે કે આ પત્ની છે, હું તો પુરુષ છું, હું કાંઈ ન કરું, ચાલશે? નહીં ચાલે. સમય વર્તે સાવધાન, સાવધાન થવું પડશે. ઘણી વાર તો એવું બને છે કે પતિ કરતા પત્નીનો પગાર છે ને બહુ વધારે હોય છે, આજકાલ મેં જોયું છે, અને એની પોસ્ટ બી બહુ ઊંચી હોય છે. પતિનો એટલો પગાર નથી, એની પોસ્ટ એટલી ઊંચી નથી. હવે જીવવાનું તો બંને સાથે છે ને, તો એકબીજાને શું કરવું પડે સકારાત્મક વ્યવહાર માટે? અન્ડરસ્ટેન્ડિંગ અને એડજસ્ટમેન્ટ, એડજસ્ટ કરવું પડે. પહેલાના પુરુષો ઘરના કામ નતા કરતા, ચાલતું તું, આજે નહીં કરે તો એ નહીં ચાલે. એને સાથે સાથે, સ્ત્રીની સાથે સાથે એને કામ કરવું પડશે. હવે આપણે એમ કહીએ કે મારો પતિ તો નતો કરતો, મારા છોકરાને આવું બધું પેલી વહુ કરાવડાવે, શું કરીએ? તો આ ખોટું છે. આપણે એ પરિવર્તનને એક્સેપ્ટ કરવું પડશે, તો એ બંનેનું જીવન છે ને સુખ શાંતિથી જીવી શકશે. જો એ એકબીજાને સમજી નહીં શકે અને એડજસ્ટ નહીં કરે કામોમાં, વ્યવહારમાં, તો પછી લાંબુ ચાલે નહીં. ઘણીવાર એવું થતું હોય છે બોમ્બેમાં કે પેલા ભાઈ ગયા હોય જોબ પર, રાતે કોઈ કારણથી મોડું થઈ ગયું હોય, હવે પત્ની જેવો દરવાજો ખોલે પહેલાં જ મોડું બગાડેલું હોય અને તરત ગુસ્સેથી વાત કરે, તમને ખબર નથી પડતી રાતના કેટલા વાગ્યા, આટલા વાગે અવાય, શું આ તમે માંડ્યું છે? આવતાની સેથે આ રીતનું સ્વાગત થાય ઘરમાં તો એની મનની સ્થિતિ પણ, દિમાગ છટકી જાય કે નહીં? પછી આપસમાં શું થાય, ભાઈ વ્યક્તિને આવવા દો, બેસવા દો, એને પાણીનું પૂછો, માણસ થાકેલો હારેલો આખો દિવસ મગજ મારી કમાવા માટે કરીને ઘરમાં પહોંચ્યો છે, તેને તો સારું ઠંડુ પાણી પીવડાવો અને પ્રેમથી પૂછો કે આજે એવું શું થયું, તમને મોડું થઈ ગયું, તકલીફ થઈ નહીં તમને, આ તમને ખાવાનું બી મોડું થઈ ગયું, એના માટે એવી ભાવનાને પ્યારથી પૂછો, એવી લાગણી સાથે પૂછો, તો એનો વ્યવહાર કેવો રહે? આ સમજવું પડે ને, ફક્ત મોડા આવ્યા પણ શું કારણ હતું એ તો જાણીએ ને. ઘણી વાર હું કહેતી હોઉં છું કે અહીંયા એલોઝનને લાઈટ લાગી છે, એ 1000ની હોય એ પ્રકાશ આપે અને બીજી હોય એ 500 વોટની હોય, તો એટલો પ્રકાશ આપશે? આ ડિફરન્સ છે, અંતર રહેશે. હવે એની જોઈને હું મારા ઘરમાં ઝઘડા કરું તો નહીં ચાલે ને. એની કેપેસિટી વધારે છે, આપણી કેપેસિટી પ્રમાણે આપણે જીવવાનું છે. બાજુવાળાને જોઈને આપણે નહીં જીવી શકીએ. વ્યક્તિ પાસે બી અપેક્ષા, એની જેમ લાઇટની કેપેસિટીથી આપણે સમજીએ છીએ કે હા બરાબર છે, આ 1000નો છે, આ 500ને છે, તો ઓછી લાઇટ આપશે, એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. વ્યક્તિ એની કેપેસિટી બી અલગ અલગ છે ને, શરીરથી કામ કરવાની, તો એની શક્તિ પ્રમાણે કરી શકશે, વધારે કહીએ તો એ નહીં કરી શકે. આજે મારી સમજો 5 કિલો વજન ઉઠાવવાની કેપેસિટી છે, તમે કહો કે નહીં 10 કિલો તો ઉઠાવવું પડશે, તે ઉઠાવવા જઈશ તો થોડું ચાલીને હું બેસી જઈશ નીચે, કારણ કે હું મારી એટલી કેપેસિટી નથી. મને યાદ છે બોમ્બેમાં એકવાર અમે લોકોએ શોભાયાત્રા કાઢેલી અને બહુ લાંબી હતી, તો એમાં એક રથ સજાવેલો હતો, તો બે ઘોડાઓ હતા. હવે જેમ જેમ સ્ટેશન ચેન્જ થતું હતું એમ ભાઈ બહેનો તો બદલી થતા હતા. એક સેન્ટરના ભાઈ આવ્યા, ચાલ્યા આટલું ગયા, પછી બીજા સેન્ટરના આવ્યા, પછી ત્રીજા, પછી ચોથા, તો એ તો બદલી, ઘોડો તો એનો જ હતો. એક જગ આવી કે એ બે ઘોડા નીચે બેસી ગયા. ઊભા કરીએ ને તો થાય જ નહીં. સમજમાં આવ્યું કે આ લોકો છે ને થાકી ગયા છે. આ બંને ઘોડાવે શું થઈ ગયા છે? થાકી ગયા છે. તે લોકોને થોડું ખવડાવ્યું, પીવડાવ્યું, થોડી વાર ઊભા રાખ્યા, પછી ચાલવાનું. ભાવ મારો એ છે કે કેપેસિટીને જોઈને વ્યક્તિ પાસેથી આપણે અપેક્ષા રાખીએ તો આપણા મનમાં નકારાત્મક વિચાર આવશે નહીં અને વ્યવહાર નહીં થાય. આ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે કાર્ય કરશું તો આપણા સંબંધો પણ મધુર રહેશે, પ્રેમ ભરેલા રહેશે. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. સકારાત્મક ચિંતનનું જ્વલંત ઉદાહરણ એટલે દિવ્ય પ્રભાબેન છે, અને એમને હું નાનપણથી ઓળખું છું. એમના વ્યવહારને હું જાણું છું અને અનુભવ્યો છે કે જે સકારાત્મકતાને કારણે જ એમની શક્તિઓ એટલી બધી વધતી ગઈ અને આટલો બહોળો એમનો અનુભવનો લાભ આપણને પણ મળ્યો, અને સાથે સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના દરેક કાર્યમાં પણ સફળતા મળતી ગઈ. તો દીદીનો ખૂબ ખૂબ આભાર કે સકારાત્મક ચિંતન વિશે ઉદાહરણ સાથે, વાર્તાઓ સાથે આપણને સમજાવ્યું.